એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર. હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખકની વાત કરવાના છીએ જેમના પાત્રો જાણે આજે પણ આપણી આસપાસ જીવતા હોય એવું લાગે. શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય,
હા, જેમણે બંગાળી સાહિત્યમાં, અરે ભારતીય સાહિત્યમાં જ એક અનોખું સ્થાન બનાવ્યું છે.
બિલકુલ. અને એમને પ્રેમથી કોઠાશિલ્પી પણ કહેવાય છે, નહીં? મતલબ વાર્તાના એકદમ કુશળ ઘડવૈયા.
ખરેખર એમની કલમમાં જાદુ હતો. અને આજે આપણે એમની ખૂબ જ જાણીતી કૃતિ પરિણીતા વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું.
હા, પરિણીતા. આ નવલકથા આપણને ક્યાં લઈ જાય છે, કયા સમયમાં, કયા માહોલમાં?
જો, આ વાત છે 20મી સદીની શરૂઆતના કલકત્તાની. એ સમયનો જે બંગાળી મધ્યમવર્ગીય સમાજ હતો, એની પરંપરાઓ, એના બંધનો અને પેલું બદલાતા સમયની અસર પણ દેખાવાની શરૂ થઈ હતી. એ બધું જ આમાં સરસ રીતે ઝીલાયું છે.
એટલે આ માત્ર પ્રેમ કથા નથી એમ?
ના ના, એનાથી ઘણું વધારે છે. આમાં પ્રેમ તો છે જ, પણ સાથે સમાજ, વ્યક્તિનું અભિમાન, જેને આપણે કહીએ ને ઈગો, પછી આર્થિક અસમાનતા અને એક ગુપ્ત વચનની આખી વાત છે. બહુ જટિલ માનવ સંવેદનાઓ આમાં વણાયેલી છે.
બરાબર. એટલે સાહિત્યના અભ્યાસીઓ માટે તો આમાં ઘણું બધું છે સમજવા જેવું. તો ચાલો શરૂઆત કરીએ મુખ્ય પાત્રોથી. કોણ છે કેન્દ્રમાં?
કેન્દ્રમાં છે લલિતા. એક કિશોરી છે, પણ એની ઉંમર કરતાં ઘણી વધારે સમજદાર, તેજસ્વી અને સંવેદનશીલ. અનાથ છે એટલે એના કાકા ગુરુચરણ બાબુ એમને ત્યાં ઉછરે છે.
અને ગુરુચરણ બાબુની આર્થિક સ્થિતિ બહુ સારી નથી, ખરું ને?
હા, એ સંઘર્ષ કરી રહ્યા છે. અને લલિતાનો પડોશી અને બાળપણનો સાથી છે શેખર રોય. એ ધનિક પરિવારમાંથી આવે છે, નવીન રોયનો દીકરો. શિક્ષિત છે, સંવેદનશીલ પણ છે,
પણ કંઈક પણ હોય એવું લાગે છે.
હા, પણ એના પર એના પિતાનો પ્રભાવ બહુ છે અને સમાજમાં પ્રતિષ્ઠા જાળવવાનું દબાણ પણ સતત અનુભવે છે. થોડો શું કહેવાય, અનિર્ણાયક લાગે ક્યારેક.
ઓકે. અને લલિતા અને શેખર વચ્ચેનો સંબંધ કેવો છે શરૂઆતમાં?
શરૂઆતમાં એકદમ નિર્દોષ સ્નેહ છે, મિત્રતા છે, બૌદ્ધિક સ્તરે પણ જોડાયેલા છે. કલાકો સુધી છત પર વાતો કરે, જાણે એકબીજા માટે જ બન્યા હોય. પણ પેલી આર્થિક અસમાનતાની દિવાલ તો છે જ એમની વચ્ચે, ભલે દેખાતી ન હોય. અને પછી એ સંબંધમાં એક મહત્વનો વળાંક આવે છે, પેલી માળાની ઘટના. એ શું હતું બરાબર?
હા, એ બહુ બહુ જ સૂક્ષ્મ પણ મહત્વની ઘટના છે. એક દિવસ લલિતા રમત રમતમાં શેખરના ફોટા પર ફૂલોની એક માળા ચઢાવે છે.
અચ્છા.
અને અચાનક જ શેખર ત્યાં આવી પહોંચે છે. હવે જુઓ, અહીં કોઈ શબ્દો નથી બોલાતા, મૌન છે. શેખરે માળા ફોટા પરથી લે છે અને
પોતાના ગળે પહેરી લે છે.
ઓ,
એટલે એક મૌન સ્વીકૃતિ જેવું થયું.
બસ, એકદમ. આ અનાયાસ બનેલી ઘટના, આ મૌન સ્વીકૃતિ લલિતાના મન પર એવી છાપ છોડી જાય છે
કે
એ એને એક વચન માની લે છે, એક પ્રકારનો ગાંધર્વ વિવાહ.
હા, બિલકુલ. એના માટે તો આ હૃદયનું જોડાણ થઈ ગયું. આ જીવન બંધન ભલે સમાજની કોઈ સાક્ષી નથી, કોઈ વિધિ નથી, પણ લલિતા માટે આ જ સત્ય છે.
અને અહીંથી જ કદાચ સંઘર્ષનો પાયો નંખાય છે ને, કે આ જે ગુપ્ત સંબંધ છે જેને સમાજની માન્યતા નથી, એ હવે સામાજિક અને આર્થિક દબાણો સામે કેવી રીતે ટકશે?
એકદમ સાચી વાત. આ જ મુખ્ય પ્રશ્ન છે. સાચું લગ્ન શું, આત્માનું જોડાણ કે સમાજની મોહર? આખી નવલકથા આ પ્રશ્નની આસપાસ ફરે છે.
તો હવે વાર્તામાં તણાવ કેવી રીતે વધે છે? પેલી આર્થિક બાબતો સામે આવે છે.
હા, લલિતાના કાકા ગુરુચરણ પર શેખરના પિતા નવીન રોયનું દેવું છે, અને નવીન રોય એ દેવું પાછું લેવા માટે બહુ દબાણ કરે છે, અપમાનજનક વર્તન પણ કરે છે. એ સમયની જે કડવી વાસ્તવિકતા હતી ને, પૈસાદાર લોકોની ગરીબો પ્રત્યેની વર્તણૂક, એ બધું સામે આવે છે.
બિચારા ગુરુચરણ લાચાર સ્થિતિમાં મુકાઈ જાય છે.
ખૂબ જ લાચાર. અને આ સમયે વાર્તામાં એક નવું પાત્ર પ્રવેશે છે, ગિરિન.
ગિરિન એ કોણ છે?
ગિરિન એક ઉદાર, ભણેલો ગણેલો, આધુનિક વિચારોવાળો યુવાન છે. અને મહત્વની વાત એ છે કે એ બ્રહ્મો સમાજનો સભ્ય છે.
ઓ, એટલે એ સમયના સુધારાવાદી વિચારો ધરાવતો યુવાન, શેખરના પરંપરાગત પરિવારથી થોડો અલગ.
બરાબર. અને એ ગુરુચરણની હાલત જુએ છે અને તરત જ ખૂબ ઉદારતાથી એમનું બધું દેવું ચૂકવી દે છે. નવીન રોયના પંજામાંથી એમને છોડાવે છે.
વાહ, આ તો બહુ મોટી મદદ કહેવાય.
હા, અને એ લલિતાના પરિવાર પ્રત્યે ખૂબ આદર પણ બતાવે છે. પણ આ જ વાત શેખરને ખૂંચે છે.
કેમ? એને કેમ તકલીફ થાય છે?
એનામાં ઈર્ષ્યા જાગે છે, અસુરક્ષા આવે છે. એને લાગે છે કે લલિતાના પરિવારે એની એટલે કે શેખરની મદદ લેવાને બદલે એક બહારના માણસની મદદ લીધી. જાણે એનું અપમાન થયું હોય.
અહીં પેલો અભિમાનવાળો મુદ્દો આવ્યો. એના પુરુષ અહંકારને, એની સામાજિક પ્રતિષ્ઠાને ખેસ પહોંચે છે.
ચોક્કસ, શરદચંદ્ર આ અભિમાનને બહુ બારીકાઈથી પકડે છે. આ ખાલી ઈર્ષ્યા નથી, પણ પેલો સમાજનો ડર, પિતાનો ડર, પ્રતિષ્ઠા ગુમાવવાનો ભય, એ બધું ભેગું થાય છે.
એટલે ગિરિનની સરખામણીમાં શેખર થોડો નબળો, થોડો ડરપોક દેખાય છે. અહીં ગિરિન વધુ નિર્ણાયક છે.
હા, ગિરિનની ઉદારતા અને સ્પષ્ટતા શેખરની આંતરિક ગડમથલને વધુ ઉજાગર કરે છે, અને આ જ માનસિકતા પછીથી મોટી ગેરસમજનું કારણ બને છે.
કઈ ગેરસમજ?
જો ગુરુચરણ ગિરિનના આ ઉપકારથી એટલા દબાઈ જાય છે અને લલિતાના ભવિષ્યની ચિંતામાં હોય છે કે એક પ્રવાસ દરમિયાન તેઓ ગિરિનને લલિતા સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકી દે છે.
ઓહો, પણ લલિતાનું શું?
લલિતા તો મનોમન શેખરને જ વરેલી છે, એટલે એ આ પ્રસ્તાવનો સ્પષ્ટપણે પણ મૌન રહીને અસ્વીકાર કરે છે. એ પોતાના હૃદયના વચનને વફાદાર રહે છે.
પણ આ વાત શેખર સુધી કેવી રીતે પહોંચે છે?
બસ એ જ તકલીફ થાય છે. આ પ્રસ્તાવની વાત અધૂરી અને ખોટી રીતે અફવા બનીને કલકત્તા પહોંચે છે, અને શેખર,
જે પહેલેથી જ શંકા અને ઈર્ષામાં બળી રહ્યો છે,
એ તરત જ આ અફવાને સાચી માની લે છે. એને લાગે છે કે લલિતાએ પૈસા અને સુરક્ષા માટે ગિરિનને પસંદ કરી લીધો અને એને દગો દીધો.
અને લલિતાને પૂછતો પણ નથી, સ્પષ્ટતા નથી કરતો.
ના, જરા પણ નહીં. બસ પોતાના મનમાં જ ગાંઠ વાળી લે છે. અહીં સંવાદનો અભાવ કેટલો વિનાશક બની શકે છે એ દેખાય છે. એકવાર પૂછી લીધું હોત તો, પણ ના, એનો અભિમાન એને રોકે છે.
અને પછી જ્યારે લલિતા અને એનો પરિવાર પાછા ફરે છે ત્યારે
શેખરનું વર્તન એકદમ બદલાઈ ગયેલું હોય છે. અત્યંત ઠંડુ, કઠોર, જાણે ઓળખતો જ નથી.
બરાબર.
વાત કરવાનું પણ ટાળે છે. લલિતા માટે આ બહુ મોટો આઘાત હોય છે.
સમજી શકાય છે. એને તો ખબર પણ નથી કે શેખર આવું કેમ કરે છે.
બિલકુલ. પણ લલિતાનું સ્વાભિમાન પણ એવું છે કે સામેથી કારણ પૂછવા કે પોતાની સ્પષ્ટતા કરવા જતી નથી. પરિણામે આવે છે કે અપમાનિત થયેલા ગુરુચરણ દુઃખી મને પરિવાર સાથે કલકત્તા છોડી દે છે.
એટલે એક ગેરસમજ, એક નાનકડો અભિમાન
અને વર્ષોનું વિયોગ.
હા,
વર્ષોનું અંતર પડી જાય છે. મૌન પીડા શરૂ થાય છે બંને પક્ષે.
અહીં લલિતાના પાત્રની કઈ વાત ખાસ ઉભરી આવે છે? એ કેવી રીતે આ પરિસ્થિતિનો સામનો કરે છે?
લલિતાની ગરિમા અને એની આંતરિક શક્તિ અહીં કમાલની દેખાય છે. એનું હૃદય તૂટી ગયું છે, એની સાથે અન્યાય થયો છે, છતાં એ પોતાની નૈતિકતા નથી છોડતી.
પેલું ગુપ્ત વચન એના માટે હજી પણ એટલું જ પવિત્ર છે.
એ મૌન રહીને બધું સહન કરે છે, પણ ઝૂકતી નથી.
શરદચંદ્રની સ્ત્રી પાત્રોમાં આ તાકાત ઘણીવાર જોવા મળે છે. નહીં, બાહ્ય સંઘર્ષ કરતા આંતરિક મનોબળ વધુ મહત્વનું હોય છે.
બરાબર. તેઓ ભલે સમાજ સામે બળવો ન પોકારે, પણ પોતાની નૈતિકતા અને ગરિમાથી પોતાની જગ્યા જાળવી રાખે છે.
તો વર્ષો વીતી જાય છે, વાર્તા આગળ કઈ રીતે વધે છે? પરાકાષ્ઠા ક્યારે આવે છે?
હા, હવે વાર્તામાં એક લાંબો સમયગાળો પસાર થઈ જાય છે. શેખર હવે એક સફળ વકીલ બની ગયો છે. સમાજમાં માન પાન બધું છે, પણ
અંદરથી ખુશ નથી.
બિલકુલ નહીં. અંદરથી એક ખાલીપો છે. લલિતાની યાદ એને સતત સતાવે છે. એના પિતા નવીન રોય ગુજરી ગયા છે, પણ મૃત્યુ પહેલાં એમણે શેખર માટે એક લગ્ન ગોઠવી દીધું હતું અને શેખરે પણ મન વગર હા પાડી દીધી હતી.
એટલે હવે એ બીજા કોઈ સાથે લગ્ન કરવાનો છે.
હા, એવું જ નક્કી થયું હતું. લગ્નનો દિવસ આવે છે. શેખર તૈયાર થઈને લગ્ન સ્થળે જવા નીકળે છે. એ સ્થળ એક એવું ઘર છે જે એના પિતાએ હમણાં જ ખરીદ્યું હતું.
અને ત્યાં શું થાય છે?
ત્યાં પહોંચીને એ જુએ છે તો સામે ગિરિન ઊભો છે. એને આશ્ચર્ય થાય છે.
અને ગિરિન શું કહે છે? હવે રહસ્ય ખુલશે.
હા, અહીં શરદચંદ્ર વાર્તાનો સૌથી મોટો ટ્વિસ્ટ લાવે છે. ગિરિન શાંતિથી બધી વાત કરે છે. એ કહે છે કે એણે ક્યારેય લલિતા સાથે લગ્ન નથી કર્યા.
શું વાત કરો છો?
હા, ગિરિન કહે છે કે લલિતા તો હંમેશા પોતાને શેખરની જ પરિણીતા માનતી રહી છે. એણે ક્યારેય પોતાના વચનનો ભંગ નથી કર્યો. ગિરિન તો ફક્ત એક ભાઈ અને સંરક્ષક તરીકે જેમના પરિવારની સાથે રહ્યો છે.
અરે બાપ રે, શેખરને કેવો આઘાત લાગ્યો હશે! વર્ષોની ગેરસમજ એક ક્ષણમાં દૂર થઈ ગઈ.
હજી એક મોટો ખુલાસો બાકી હતો.
શું? હજી કઈ?
ગિરિન પછી કહે છે કે આજે જે કન્યા સાથે શેખરના લગ્ન થવાના છે તે અન્ય કોઈ નહીં પણ ખુદ લલિતા જ છે.
ના હોય, આ કેવી રીતે શક્ય બન્યું?
આખી ગોઠવણ શેખરના પિતા નવીન રોય એમના છેલ્લા દિવસોમાં કરી હતી. કદાચ એમને પોતાની ભૂલ સમજાઈ હશે, પોતાના દીકરાના પ્રેમની કદર થઈ હશે, એટલે એમણે પ્રાયશ્ચિત રૂપે આ બધું ગોઠવ્યું હતું શેખરને એની સાચી પરિણીતા સાથે મેળવી આપવા માટે.
વાહ, આ તો અદ્ભુત પરાકાષ્ઠા કહેવાય. વર્ષોની પીડા, ગેરસમજ, અભિમાન, બધાનો અંત આવ્યો.
હા, પ્રેમનો વિજય થયો. બધા સામાજિક અવરોધો, આર્થિક અસમાનતા અને શેખરની પોતાની નબળાઈઓ, બધા પર પ્રેમ ભારે પડ્યો.
અને આ અંતમાં ક્ષમા અને પ્રાયશ્ચિતનો ભાવ પણ બહુ સુંદર રીતે વણાયેલો છે. નવીન રોયનું પ્રાયશ્ચિત અને કદાચ શેખરના મનમાં પણ એ ભાવ જાગ્યો હશે.
ચોક્કસ, અંત સુખદ છે, પણ એ યાદ અપાવે છે કે અહીં સુધી પહોંચવાનો રસ્તો કેટલો લાંબો અને દર્દનાક હતો. ફક્ત એક સંવાદનો અભાવ અને ખોટું અભિમાન કેટલું નુકસાન કરી શકે છે.
આપણે આખી વાર્તા અને પાત્રોની સફર જોઈ. હવે જો થોડું પાછળ ફરીને જોઈએ તો આ કૃતિના મુખ્ય વિષયો કે સંદેશ શું ગણી શકાય?
જુઓ, સૌથી પહેલો અને સ્પષ્ટ વિષય તો પ્રેમ વિરુદ્ધ સામાજિક રૂઢિઓનો જ છે. લલિતા અને શેખરનો જે આંતરિક શુદ્ધ પ્રેમ છે એ સમાજના ધન, વર્ગ, પ્રતિષ્ઠા જેવા બાહ્ય માપદંડો સામે ટક્કર લે છે.
હા, અને બીજો મુદ્દો, પેલો લગ્નનો સાચો અર્થ શું? શું એ માત્ર સામાજિક સ્વીકૃતિ છે કે પછી આત્માનું જોડાણ?
બરાબર, શરદચંદ્ર લલિતાના પાત્ર દ્વારા સ્પષ્ટપણે આત્માના બંધનને, એક ગુપ્ત વચનને વધુ મહત્વ આપે છે. અને ત્રીજું, પેલું અભિમાન અને સંવાદનો અભાવ,
એ તો કેન્દ્રમાં જ છે. શેખરનું પાત્ર એનું ઉત્તમ ઉદાહરણ છે કે વાતચીત ન કરવાથી અને ખોટા ગર્વમાં રહેવાથી સંબંધો કેવી રીતે બગડે છે.
અને એ સમયની સામાજિક આર્થિક પરિસ્થિતિ, વર્ગ અને સંપત્તિના સમીકરણો પણ નવીન રોય અને ગુરુચરણના પાત્રો દ્વારા ખૂબ સ્પષ્ટ રીતે રજૂ થયા છે.
અને આપણે લલિતાની વાત કરી, એમ સ્ત્રીની ગરિમા, એની મૌન શક્તિ અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ ટકી રહેવાની એની ક્ષમતા, સ્થિતિસ્થાપકતા, એ પણ એક મોટો વિષય છે.
ચોક્કસ, શરદચંદ્રની એ ખાસિયત છે કે તેઓ સ્ત્રી પાત્રોના આંતરિક જગતને, એમના મનોબળને બહુ સહાનુભૂતિથી રજૂ કરે છે.
એમની લેખન શૈલી વિશે થોડું કહો ને, શું ખાસ વાત છે એમની લખાવટમાં જે આપણને આટલા સ્પર્શી જાય છે?
એમની શૈલી છે ને, એ અત્યંત સહાનુભૂતિપૂર્ણ છે. એ પાત્રોના મનમાં ઊંડા ઉતરી શકે છે. આ પેલું જે કહેવાય ને, થર્ડ પર્સન ઓમ્નિશન્ટ નેરેશન, એટલે કે સર્વજ્ઞ કથનકાર, એનો ઉપયોગ કરે છે.
એટલે એમને બધા પાત્રોના મનની વાત ખબર હોય છે.
તર સાથે સહમત ન થઈએ પણ એના સંઘર્ષને સમજી શકીએ છીએ. એનાથી પાત્રો બહુ જીવંત અને વાસ્તવિક લાગે છે.
અને પ્રતીકોનો ઉપયોગ, પેલી માળાનું પ્રતીક બહુ શક્તિશાળી છે.
એકદમ, એ માળા ખાલી માળા નથી રહેતી, એ ગુપ્ત વચનનું, આત્મીય જોડાણનું અને ખાસ તો લલિતાની નિષ્ઠાનું પ્રતીક બની જાય છે. વાર્તામાં વારંવાર એનો ઉલ્લેખ આવે છે અને આપણને એ મૌન ક્ષણ યાદ કરાવે છે.
અને અંતમાં જે વળાંક આવે છે એ પરિસ્થિતિજન્ય વ્યંગ્ય પણ કહેવાય ને, કે શેખર અજાણતા જ લલિતા સાથે લગ્ન કરવા પહોંચી જાય છે.
હા બરાબર, નિયતિ કેવી રમત રમે છે એ દેખાડવા માટે શરદચંદ્ર આવા વ્યંગ્યનો પણ સરસ ઉપયોગ કરે છે.
ખરેખર આખી ચર્ચા પછી એમ લાગે છે કે પરિણીતા એ માત્ર એક રોમેન્ટિક વાર્તા નથી, પણ માનવ સંબંધો, સમાજ અને વ્યક્તિના આંતરિક સંઘર્ષોનું એક ખૂબ જ ઊંડું અને સંવેદનશીલ ચિત્રણ છે.
નિશંકપણે, અને એટલે જ આ વાર્તા આજે પણ એટલી જ સુસંગત છે. એ આપણને શીખવે છે કે સંબંધોમાં વિશ્વાસ, ખુલ્લા મને વાતચીત કરવી અને પોતાના અહંકાર કે અભિમાનથી ઉપર ઉઠવું કેટલું જરૂરી છે.
અને લલિતાનું પાત્ર આપણને યાદ અપાવે છે કે સાચી તાકાત અને ગરિમા કદાચ બહારના દેખાવ કે પરિસ્થિતિમાં નહીં, પણ અંદરની નૈતિક મક્કમતામાં રહેલી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.